समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा मोक्ष अधिकार मा गाथा 304 अने 305 नो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा गाथानो अर्थ भावार्थ अने આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લીધા છે, શેષ અંશ આજે લઈએ તે પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 304 અને 305 એ બે ગાથાઓ સાથે છે। એમાં વાત એ આવી કે રાધ અપરાધ એટલે શું એ નો અર્થ સમજાવો છે ત્યારે એક શબ્દ મૂક્યો રાધ। રાધ એટલે કે સિદ્ધિ, સંસિદ્ધિ। રાધ એટલે આરાધના, રાધ એટલે સિદ્ધ કરવું, પૂર્ણતા। ધ્રુવનું લક્ષ્ય કરી અને આત્માની સિદ્ધિ એ રાધ છે। એટલે અહીંયા એમ કહ્યું કે જે આત્મા રાગથી રહિત છે તે અપરાધ છે અથવા તો અપગત રાધ છે, અને જે આત્મા નિરપરાધ છે તે નિસંકોય છે, અને શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સદા વર્તે છે। એટલે એ આરાધના સહિત હોય છે। જેને આરાધના છે, જેને આરાધના છે એને શંકા નથી, અને એમ એ રાધ છે। અને એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો કર્યો કે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા તો સાધન છે તે રાધ છે। ભગવાન આત્માનું લક્ષ્ય કરતા જે અનુભવ થાય છે તે રાધ છે। શુદ્ધ આત્મા તત્વનો જેને અનુભવ નથી, જેને એવો પુરુષાર્થ પણ નથી, એ પરભાવોને ગ્રહે છે, પરદ્રવ્યને ગ્રહે છે, તો એ સ્વઅપરાધ છે, એટલે અપરાધ સહિત છે। અને એને જેને એવા અપરાધ નથી અને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને આરાધે છે તો એ નિરપરાધ છે, અને એને બંધનની કોઈ શંકા હોતી નથી। હું બંધાઈશ એવી કોઈ એને શંકા હોતી નથી। જે સ્વઅપરાધ છે એને બંધાવવાની શંકા હોય છે। આ બધો વિસ્તાર ટીકામાં આવ્યો, પૂજ્ય ગુરુદેવે એના ઉપર ઘણી સમજ આપી। હવે આજે વિશેષ અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પારા નંબર 483 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય ભગવાનની ગાથામાંથી જેવા ભાવ છે એવા ભાવને એ બહાર કાઢે છે, એ તું સાંભળતો ખરો ભગવાન। તું ત્રણ લોકનો નાથ, પ્રભુ અંદર અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી પૂર્ણ ભરેલો પરમેશ્વર છો, અને આ પર્યાયમાં જે શુભ અને અશુભ વૃત્તિઓ ઉઠે છે, જે એવા ભાવ થાય છે, પરનું લક્ષ્ય કરતા જે શુભ ને અશુભ ભાવ થાય છે એ તારા નથી, એ તારા નથી, અને છતાં તું એ ભાવ રૂપે થઈને એને તારા માને છે, એ જ મોટામાં મોટો અપરાધ છે, એ દુઃખનું કારણ છે। માટે એ પરભાવોથી અટી તારા જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર સન્મુખ કરી અને શુદ્ધ આત્માનું પોતાના પરમેશ્વરનું જ્ઞાન કર અને દ્રષ્ટિમાં એવા ધ્રુવને લે એમ કરતા ત્યાં દ્રષ્ટિને સ્થિર કરતા અને આનંદનો અનુભવ થશે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ વિતરાગી પર્યાયો પ્રગટ થશે. એટલે કે છે કે તું એવા પોતાના પરમેશ્વરનું જ્ઞાન કર, એને જ્ઞેય બનાવી, તારા જ્ઞાનનું એને જ્ઞેય બનાવી અને એને તું દ્રષ્ટિમાં લે, ત્યાં જ સ્થિરતા કરીને ત્યાં અંતર રમણતા કર. શુદ્ધ સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાને રમણતા એટલે આચરણ, એ જ આત્માની સિદ્ધિ છે અને એ જ સાધકપણું છે, એ જ રાધ નામ આત્માની સેવા છે. આત્માની સેવા કહો કે રાધ કહો, આત્માનું સાધકપણું કહો કે આત્માની સિદ્ધિ કહો, બધું એક જ છે. એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એનો અનુભવ એ જ રાધ છે અને જેને એ નથી એ રાધ રહિત અપરાધ છે. આગળ 484માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે સમયસાર ગાથા 17-18માં પણ આવે છે કે આબાલ ગોપાળ સર્વને તેમની જ્ઞાનની પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. શું કહ્યું? ભાઈ, તારી જ્ઞાનની દશામાં સ્વજ્ઞેય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. બધાને આ બાલ ગોપાલ એટલે બધાને સર્વને પોતાની જ્ઞાનની પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. સ્વજ્ઞેય એ જ્ઞેય છે, પોતાનું એ જ્ઞેય છે, એ સ્વજ્ઞેય છે. પરનું લક્ષ કરી અને પર જ્ઞેયોને એ જાણે છે ત્યારે પણ એ ભગવાન આત્મા અંદર એવો ને એવો ત્રિકાળ શુદ્ધ વિરાજી રહ્યો છે અને અનંત ગુણોનું પિંડ એ ભગવાન આત્મા છે અને અનંત ગુણોનું શુદ્ધ નિર્મળ પરિણમન એક રૂપે થઈ રહ્યું છે. પણ જે એના તરફ દ્રષ્ટિ કરે એને એનો અનુભવ થાય ને, જે એનું લક્ષ કરે એને એ અનુભવમાં આવે ને. એનું લક્ષ કરતો નથી ને બહારમાં જ ફર્યા કરે છે, પરને જ જ્ઞેય બનાવે છે, તો એને ક્યાંથી એવો અનુભવ થાય? જે જાણે છે કે અંદરમાં ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 ચિન્હ માત્ર બિરાજી રહ્યો છે, જેને એનું મહાત્મા આવ્યું છે, જેને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એ તત્વ સમજાયું છે, જેને તીર્થંકર ભગવાનની વાણીમાંથી એ તત્વને એને ગ્રહ્યું છે, એ વાતને પકડી છે અને એવો જ પુરુષાર્થ કરી રહ્યો છે, એને એવો પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ જ એનું જ્ઞેય છે, સ્વજ્ઞેય છે. જ્ઞાનની દશામાં સ્વજ્ઞેય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. કેમ કે જ્ઞાન તો સ્વ પર પ્રકાશક છે ને, તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા તો જણાઈ રહ્યો છે. પણ શું થાય, એની દ્રષ્ટિ એના ઉપર નથી. એ અજ્ઞાની કેમ છે? એ અજ્ઞાની એટલા માટે છે કે એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ નથી અને એવા આત્માને એણે જ્ઞેય બનાવ્યું નથી. પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપને એણે જ્ઞેય બનાવીને એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી, માટે તે અજ્ઞાની રહી ગયો છે. અજ્ઞાની આ શાસ્ત્રોનું ભણતર નથી કર્યું એટલા માટે અજ્ઞાની રહી ગયો છે એમ નથી. જેણે શાસ્ત્રનું ભણતર કર્યું છે એ પણ અજ્ઞાની રહી ગયા છે. અજ્ઞાની કેમ રહ્યો છે? કેમ કે સ્વજ્ઞેય પોતે ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરી નહીં, એને જાણ્યો નહીં, એને અનુભવ્યો નહીં, માટે એવો એ અજ્ઞાની રહી ગયો છે. તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાઈ રહ્યો છે, પણ એના ઉપર એની દ્રષ્ટિ નથી, એનું લક્ષ કરતો નથી. એની દ્રષ્ટિ બહાર પરમાં, રાગમાં અને નિમિત્તાદિ ઉપર છે. એ બહિરાત્મા છે, એ બહિર્દ્રષ્ટિ છે, બહિરાત્મ દ્રષ્ટિ છે, અને તેથી તેને પરનું શુભાશુભ ભાવનું રાગાદીનું અસ્તિત્વ ભાસે છે. પણ જ્યારે એ જ પોતાના લક્ષ્યને પલટાવીને ગુલાટ મારીને અંદરમાં પૂર્ણ આનંદના અસ્તિત્વને દેખે છે ત્યારે હું આવો શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છું એમ એને આત્માની સિદ્ધિ, આત્માની પ્રાપ્તિ થાય છે. અને એ જ સાધક ભાવ છે અને એ જ રાધ છે, એ જ સાધક ભાવ છે અને એ જ રાધ છે. હવે કે છે, જે આત્મા અપગત રાધ અર્થાંત રાધ રહિત રાધ વિનાનો, અપગત રાધ એટલે કે રાધ રહિત રાધ વિનાનો હોય તે આત્મા અપરાધ છે. જો અહીંયા તો પ્રશ્ન એવો હતો કે અપરાધ એટલે શું, અપરાધનો અર્થ શું, અને એના ઉત્તરરૂપે આ બે ગાથા કહેવામાં આવી છે. એટલે જ્યારે અપરાધ સમજાવો છે તો પહેલા રાધ સમજાવ્યો કે રાધ શું, અને પછી જે રાધ રહિત છે એ જ અપરાધ છે એમ કહ્યું. શું કહ્યું? કે જે આત્મા રાધ રહિત એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સેવાથી રહિત છે, આત્માની સિદ્ધિથી રહિત છે, સાધકપણાથી રહિત છે, આત્માની સિદ્ધિથી રહિત છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સેવાથી રહિત છે, સાધકપણાથી રહિત છે, તે અપરાધ છે. શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણથી રહિત છે તે આત્મા અપરાધ છે. જેને સ્વરૂપનો અનુભવ થયો નથી, જે સ્વરૂપનો અનુભવ કરવા પ્રત્યે ઉલ્લાસિત થયો નથી, જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, જેને પરનું જ લક્ષ રહ્યા કરે છે, જેને શુભ અને અશુભ ભાવમાં જ રાચી રહેવું છે, એને જ પોતાનું કર્તવ્ય માને છે, શુભાશુભ ભાવને જ પોતાનું સર્વસ્વ માને છે, પોતાનો સ્વભાવ માને છે, પોતાનું સ્વરૂપ માને છે, પોતાનું અસ્તિત્વ એનાથી જ છે એમ જે માની રહ્યા છે, એવા મૂઢ મિથ્યા દ્રષ્ટિઓ એ બધા અપરાધ છે. આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણથી એ બધા રહિત છે, એમને એનું લક્ષ્ય પણ કર્યું નથી, એવા એ આત્મા પરદ્રવ્યને ગ્રહવાવાળા, પરભાવને ગ્રહવાવાળા એ બધા અપરાધ છે. ગુરુદેવ એક અહીંયા સ્પષ્ટતા કરે છે, કહે છે કે જુઓ, કર્મનું એટલે નિમિત્તનું જોર છે માટે અપરાધી છે એમ નહીં. કર્મનું એટલે કે કર્મના ઉદય અને એવા ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે તે એ નિમિત્ત કારણ છે, એ કાંઈ ખરેખર આત્મામાં કાંઈ કરે છે એમ નથી. પણ એના નિમિત્તે આત્મા અપરાધી થાય છે, અપરાધી થાય છે એટલે કે પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે પરિણમે છે. કર્મનું નિમિત્ત છે અને એનું જોર છે માટે અપરાધી થાય છે એમ નથી, પણ પોતે જાતે અપરાધી થાય છે, પોતે સાધકપણાથી રહિત છે, શુદ્ધ આત્માના સેવનથી રહિત છે, એવી દ્રષ્ટિ થઈ નથી, એવું કરવાનું એને હજી ભાસ્યું નથી, એનું મહાત્મા આવ્યું નથી, એને બારમાં બધું કરવાનું સૂજે છે, ધંધા રોજગાર કરવા છે, બહાર ફરવું છે, રખડવું છે, પરંતુ અંદરમાં ચિદાનંદ ઘન ભગવાન આત્મા બિરાજે છે એનું લક્ષ્ય નથી કરવું. એને એમ છે કે આ હું કરું છું બીજું બધું એટલે બધું થાય છે. ખરેખર ભગવાન આત્મા કાંઈ કરી શકતો નથી, માત્ર ભાવ કરે છે, વિભાવ ભાવે એ રાચી રહે છે અને જે થવાનું છે તે જ થાય છે. પણ એને એમ છે એની મતિ મૂળ છે, એટલે એને એમ થાય છે કે હું આ કરું છું માટે થાય છે. ગાડાની નીચે કૂતરું ચાલે અને એ એમ માને કે આ ગાડાનો ભાર બધો હું વહું છું, ગાડાનો બધો ભાર હું ખેંચું છું. એવી રીતે આ જીવને મનમાં એમ વસી ગયું છે કે આ હું બધું કરું છું એટલે બધું ચાલે છે, આ કુટુંબના કામો બધા હું કરું છું, સંસ્થાઓના કામો હું કરું છું, જૈન સેન્ટરના કામ હું કરું છું, આ છોકરાઓને મોટા હું કરું છું, આ કિચનમાં હું કામ કરું છું, એમ એને ઊંધી માન્યતા થઈ ગઈ છે. એવી એને મૂઢતા વર્તે છે. મૂઢતા એટલા માટે કે જ્ઞાન કરતો જ નથી, પોતાનું પોતાના સ્વરૂપનું પોતાનું મહાત્મ લાવતો નથી, એટલે મૂઢતા છે. પોતે ભગવાન આત્મા છે એનું લક્ષ કરતો જ નથી, માટે એ મૂંઢ છે. જે પોતાની સમીપમાં પડ્યું હોય એની અવગણના કરે અને એ પરભાવે વિભાવ ભાવે રહે, એ મોટામાં મોટી મૂંઢતા છે, બીજું શું છે? એટલે એવી મૂંઢતા એ કરી રહ્યો છે કે બધા કાર્યો હું કરું છું. ખરેખર આત્મા કાંઈ કરી શકતો નથી. જે થાય છે પરદ્રવ્યોના જે કાર્યો થાય છે એ પરદ્રવ્યના એના પોતાના કારણે થાય છે, એમાં આ આત્મા કાંઈ કરતો નથી. પણ એ વિચાર જ નથી કરતો, આખું જીવન એમાં એમાં પૂરું કરી નાખે છે કે હું કરું છું, હું કરું છું, હું આમ કરીશ, હું તેમ કરીશ. અરે ભાઈ, તું કાંઈ કરી શકતો જ નથી. એક તણકલાના બે ટુકડા કરવાની પણ તારામાં તાકાત નથી. પરના કાર્યો કરવામાં તું કાંઈ કરી શકે એવો નથી. તું ભગવાન આત્મા છો, અનંત વીર્ય અનંત આનંદની વાત કરી, એ બધું તારામાં ભર્યું પડ્યું છે, પણ એ કાંઈ પરનું કાર્ય તને કરવા દે એમ નથી. તારામાં જે વીર્ય ઉડસી રહ્યું છે એ તો તને તારામાંથી આવતા આનંદનો અનંત કાળ સુધી અનુભવ કરાવે એવું વીર્ય છે. એ તો તને અનંત કાળ સુધી શાંતિ કરાવે એવું વીર્ય છે. પણ એવા વીર્ય દ્વારા તું પરનું કાંઈ કામ કરી શકે એમ નથી. ભગવાન આત્મા પરનું ક્યાં કાંઈ કરી શકે, છતાંય એને એવી ઊંધી માન્યતા અંદરમાં ભરાઈ ગઈ છે, એટલે એ સ્વરૂપનું લક્ષ કરતો જ નથી અને એવો મૂંઢ વર્તે છે. અને આવા આવા સ્વરૂપનું લક્ષ નહીં કરતા પરભાવે વર્તતા આત્માને અપરાધ કહ્યો છે. એ રાગ રહિત છે માટે અપરાધ છે, અને એવા અપરાધ સહિત છે એટલે સા અપરાધ છે, એટલે એમને બંધાવવાની શંકા પણ છે. અને એ બંધાય જ છે, એમને ભવના ભ્રમણ થાય જ છે, ચાર ગતિમાં રખડવું થાય જ છે. અહીંયા અપરાધની વાત ચાલે છે એટલે આગળ કહે છે કે અથવા જે ભાવ રાગ રહિત હોય તે ભાવ અપરાધ છે. બીજી રીતે જરાક વાત કરી, જો પહેલા એમ કહ્યું કે જે આત્મા રાગ રહિત છે તે અપરાધ છે. પહેલા શું કહ્યું? કે જે આત્મા રાગ રહિત છે તે અપરાધ છે. હવે બીજો અર્થ અહીંયા કર્યો છે કે જે ભાવ રાગ રહિત હોય તે ભાવ અપરાધ છે. એ ભાવને અપરાધ કર્યો, પહેલા આત્માને અપરાધ કર્યો, અહીંયા બીજો અર્થ કર્યો એમાં એ ભાવને અપરાધ કર્યો. અને આગળ કહે છે એ બીજી વાતને સમજાવતા કે તે ભાવ અપરાધ છે એમ જે કહ્યું, તો પહેલા એમ કહ્યું હતું કે જે આત્મા રાગ રહિત છે તે અપરાધ છે, અને હવે એમ કહ્યું કે જે ભાવ રાગ રહિત છે તે અપરાધ છે. ગુરુદેવ કહે છે કે જે ભાવ વડે શુદ્ધ આત્માનું સેવન ન થાય, જે ભાવ વડે શુદ્ધ આત્માનું સેવન ન થાય, સેવન કહો કે આશ્રય કહો, જે ભાવ વડે શુદ્ધ આત્માનો આશ્રય ન થાય તે રાગાદી ભાવ સર્વ અપરાધ છે. અને જેનો ભાવ અપરાધ છે તે આત્મા અપરાધ છે. જેને એવો ભાવ છે, અપરાધનો ભાવ છે, એ આત્મા અપરાધ છે. આગળ કહે છે કે તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સા અપરાધ છે. આત્મા તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્મા છે, શુદ્ધ છે, પૂર્ણ છે. પરંતુ જે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય પાપ આદિ રાગ ભાવમાં વર્તે છે તે અપરાધ સહિત છે. પોતે દ્રવ્ય તરીકે તો શુદ્ધ છે, ચૈતન્ય મહાપ્રભુ છે, પરંતુ પોતાના એવા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપની સન્મુખતા કરતો નથી, એનો આદર કરતો નથી, અને એવા ચૈતન્યનો અનાદર કરવા વાળા જે પુણ્ય પાપના ભાવ છે, એ રાગના ભાવ છે, એવા પુણ્ય પાપના શુભાશુભ ભાવમાં રાગાદીમાં જે વર્તે છે તે સા અપરાધ છે, એટલે અપરાધ સહિત છે, ગુનેગાર છે. પ્રત્યેક આત્મા અંદરમાં તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે. દરેક આત્મા ભગવાન છે, સિદ્ધ સમાન છે, અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપે બિરાજી રહ્યો છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપે છે, છતાંય એ અતિન્દ્રિય આનંદનો અનુભવ કેમ થતો નથી? આ શાસ્ત્રોનો અભ્યાસ આપણે કર્યો, આટલો સ્વાધ્યાય કર્યો, અને આ વાત તો ઘણી વાર આવી કે ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, અને એમાંથી જે આનંદ આવે એ તો ઇન્દ્રિયોની અપેક્ષા વિના, ઇન્દ્રિયો વિના, ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે અનુભવાય એવો છે. તો પછી આપણને વિચાર આવવો જોઈએ ને કે મને કેમ એવો અતિન્દ્રિય આનંદનો અનુભવ નથી થતો? આટલા વર્ષોથી સ્વાધ્યાય થઈ રહ્યો છે, આ આટલું જાણ્યું, છતાંય મને કેમ એવા અતિન્દ્રિય આનંદનું વેદન નથી આવતું? અંદરમાં ભગવાન આત્મા સદાય એવો આનંદ સ્વરૂપ બિરાજી રહ્યો છે, તો મને કેમ એ આનંદનું વેદન નથી થતું? એવો વિચાર થવો જોઈએ ને. જો એવો વિચાર થશે તો એવો પુરુષાર્થ ઉપડશે, અને જો એવો પુરુષાર્થ ઉપડશે તો જરૂરથી એવી સિદ્ધિ પણ થશે. જેને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે એ કરીને જ રહે છે. જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એ એવા સ્વરૂપના દર્શન કરીને જ રહે છે. અનંત જીવો એ રીતે પામ્યા છે. એ રાજમાર્ગ છે, એ કઈ કોઈએ કહેલો, કોઈએ બનાવેલો નવીન માર્ગ નથી. પણ હજી અંદરમાંથી જ એ ઉમળકો આવ્યો નથી, અંદરમાંથી જ એ એવો ઉલ્લસિત થયો નથી કે ઓ ભગવાન આત્મા હું, એમ જ્યાં સુધી થયું નથી. અને માત્ર એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો એથી કાંઈ થતું નથી. શાસ્ત્રનો અભ્યાસ, એનું પ્રયોજન પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું છે, બીજું કાંઈ નથી. અજ્ઞાનીને આ વાત નહીં બેસે. ભગવાન આત્મા અંદર સદા આનંદ સ્વરૂપે વિરાજી રહ્યો છે, આ વાત અજ્ઞાનીને નથી બેસતી. કેમ કે એ મૂંઢતા કરીને રહ્યો છે, એને એનું લક્ષ્ય કરવું જ નથી, એને બહારમાં જ રાચી રહેવું છે. પોતાના શુદ્ધ અસ્તિત્વની જેને ખબર નથી એવો અજ્ઞાની, એ તો પુણ્ય આદિ વ્યવહાર ભાવોમાં મશગુલ એકરૂપ થઈને વર્તે છે, ગાંડો થઈને વર્તે છે, પરનો કરતા થઈને વર્તે છે, વિભાવ ભાવનો કરતા થઈને વર્તે છે, મિથ્યાત્વ સહિત વર્તે છે. અહીં તો કહે છે કે એવો જીવ અપરાધ સહિત છે, સા અપરાધ છે, ગુનેગાર છે, માટે એ બંધાય છે, કર્મથી બંધાય છે, અને કર્મથી બંધાય છે તો ભવના ભ્રમણ થાય છે, ચાર ગતિમાં રખડે છે શરીરે. આ મનુષ્યનો ભવ મળ્યો, આ ગતિ મળી, અને જો અત્યારે એ પુરુષાર્થ નહીં કરે તો તિરિંચમાં ચાલ્યો જશે, અને તિરિંચમાંથી પછી આવી પુરુષાર્થ માટેની અનુકૂળતાઓ મળવી બહુ મુશ્કેલ પડશે. ત્યાં એને આ બધું નહીં મળે, આ સમજ નહીં મળે, આ શાસ્ત્રો નહીં મળે, એ જ્ઞાન નહીં કરી શકે. તિરિંચના ભાવમાં સમ્યક દર્શન થાય આપણે એમ કહીએ છીએ, પણ એ તો પૂર્વે જે કરીને આવ્યા છે ને, સહેજ માટે જે અટક્યા હતા એમને થાય છે. કઈ તિરિંચના ભાવમાં કઈ એ શરૂઆત કરે ને સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી શકે ને એમ કઈ બનતું નથી. અત્યારે આટલી અનુકૂળતાઓ છે, આટલા શાસ્ત્રો મળ્યા છે, આટલી સમજ મળી છે, ત્યારે પણ એ સમ્યક દર્શન પ્રગટ નથી કરી શકતો, તે તિરેંચના ભાવમાં જઈને તો શું કરવાનો હતો? આટલી બધી અનુકૂળતાઓની વચ્ચે પણ જો એ પોતે પુરુષાર્થ કરીને સમ્યક દર્શન નથી કરી શકતો, તો પછી આનાથી વધારે અનુકૂળતાઓ બીજી કઈ હશે કે જ્યારે એને સમ્યક દર્શન થાય? દેવના ભાવમાં પણ મુશ્કેલ છે પ્રભુ. દેવના ભાવમાં જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, એમાં એ મોહમાં એટલું લાંબુ આયુષ્ય છે, એને ક્યારે પૂરું કરી નાખે છે એની ખબર પડતી નથી. ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય, પણ જે મળ્યું છે અને બીજાઓને જે મળ્યું છે એની તુલના કરી અને એ દુઃખી દુઃખી થઈ જાય છે. પેલાને આટલું મળ્યું ને મને આટલું મળ્યું. આસક્તિ, તેઓને ખૂબ આસક્તિ હોય છે, એમાં એ દુઃખી થઈ જાય અને એમાં એ હજારો લાખો વર્ષનું આયુષ્ય પણ એમ જ પૂરું કરી નાખે છે. ઈર્ષામાં, તૃષ્ણામાં, આસક્તિમાં. શારીરિક દુઃખ તો છે નહીં, શારીરિક દુઃખ છે નહીં, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, રહેવાનું, એ બધાનું તો કાંઈ દુઃખ છે જ નહીં, પણ તૃષ્ણા, આસક્તિ, ઈર્ષા, એમાં ને એમાં એ દુઃખી થઈ જાય છે. મનુષ્યની ગતિમાં એ ધારે તો બધું કરી શકે, કેમ કે એ પોતાને અનુકૂળતા મળી છે ત્યારે સામે જુએ છે કે બીજાઓ કેવા દુઃખી છે, કેવા પ્રતિકૂળ સંયોગોમાં રહ્યા છે, એમ કરીને એ પોતે પાછો વળી જાય છે. અરે આ આ દશા, જીવની આવી દશા. બીજી વાત, એ ચારિત્રનો પુરુષાર્થ પણ મનુષ્યની ગતિમાં કરી શકે છે, દેવની ગતિમાં નથી કરી શકતો. એને સમજ મળી છે એ કરવા ધારે તો શાસ્ત્રનો અભ્યાસ અને એનું જ્ઞાન ખૂબ સારી રીતે કરી શકે એવું બધું એને મનુષ્ય ગતિમાં મળે છે. અને એમાંય જો એને બીજી બધી રીતે અનુકૂળતાઓ મળી હોય, પૈસે ટકે બરાબર હોય, સ્વાસ્થ્ય પણ સારું હોય, બુદ્ધિ પણ બરાબર હોય, તો પછી હવે એને કઈ વસ્તુની જરૂર છે કે જેના વગર એ સમ્યક દર્શન ન પ્રગટ કરી શકે? કઈ એવી વસ્તુ છે, ખૂટે છે કે જેને કારણે થઈ અને એવો પુરુષાર્થ નથી કરતો? બધું જ મળ્યું છે, માત્ર પ્રમાદ છે. ગુરુદેવ એ વાતને વારંવાર આપણને કહે છે, સમજાવે છે કે ભાઈ આ અજ્ઞાની છે, એ તો વ્યવહારના ભાવમાં અને આ ભોગમાં મશગુલ થઈ અને એકરૂપ થઈને વર્તે છે, એટલે એ સા અપરાધ છે, ગુનેગાર છે. અહીંયા તો કહે છે, તે આત્મા પરદ્રવ્યના ગ્રહણના સદભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી અનઆરાધક જ છે, એટલે કે આરાધક નથી જ. આનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે પરદ્રવ્યના એટલે રાગ આદિ પરભાવના ગ્રહણ વડે, પરદ્રવ્યના એટલે પરદ્રવ્યને તો ક્યાંય ભગવાન આત્મા ગ્રહી શકે જ છે, પણ એના તરફનું લક્ષ્ય કરીને જે શુભાશુભ ભાવ થાય છે એને એ ગ્રહે છે, એને એ પોતાના માને છે, એને એ અનુભવે છે. પરભાવોને અનુભવે છે, પોતાના સ્વભાવને નથી અનુભવતો, અને પરભાવોને અનુભવે છે એમ એ પરભાવોને ગ્રહણ કરે છે. એને શુદ્ધ આત્માની સિદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલે શુદ્ધ આત્માની અસિદ્ધિ છે, અપ્રાપ્તિ છે. શું કહ્યું? રાગાદી ભાવ છે તે પરદ્રવ્ય છે અને એનું ગ્રહણ કરવું એ અપરાધ છે. મુનિને મહાવ્રતનો રાગ આવે, એવો શુભ રાગ આવે, તેને તે ગ્રહે, તે અપરાધ છે. કેટલાક લોકો મહાવ્રત આદિને ચારિત્ર અને ધર્મ માને છે, પણ ભાઈ મહાવ્રત આદિના પરિણામ તે શુભભાવ છે અને તે પુણ્યબંધનું કારણ છે, અને એ શુભભાવ એ આત્માનો ભાવ નથી, સ્વનો ભાવ નથી, એ સ્વનો ભાવ નથી, એ સ્વના લક્ષ્ય થતો ભાવ નથી, પરના લક્ષ્ય થતો ભાવ છે. મહાવ્રત આદિમાં એમાં પરનું લક્ષ્ય છે. આત્માનું લક્ષ થતા તો એને શુદ્ધ ભાવ થાય, વિતરાગી પરિણામ થાય છે, પણ મહાવ્રત આદિના પરિણામ તો શુભ છે, એ તો પુણ્યબંધનું કારણ છે. એટલે એ પરદ્રવ્ય છે, અને એવું એ પરદ્રવ્ય હોવાથી તેનું ગ્રહણ કરવું તે પણ અપરાધ છે. એના સ્થાને એને સ્વનું ગ્રહણ કરવું જોઈએ. પોતાનો ત્રિકાળ નાયક ભાવ છે એને ગ્રહીને એમાં જ લીનતા કરવાનો પુરુષાર્થ આદરવો જોઈએ. પછી આગળ વધીને એમાં જ એને સ્થિરતા કરવી જોઈએ. એવું નહીં કરતા જો એ શુભ ભાવમાં જ રહ્યો છે, મુનિ છે અને છતાં પણ જો માત્ર મહાવ્રતની જ સભાનતા હોય અને શુદ્ધ ભાવનું લક્ષ પણ ન કરે, ધ્યાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવવાનો પ્રયત્ન ન કરે, એના સ્થાને માત્ર વ્રતના પરિણામ છે એને જ ધર્મ માનીને રહે, તો એ શુભભાવનું ગ્રહણ એટલે પરદ્રવ્યનું ગ્રહણ એ અપરાધ છે. એવા શુભભાવને કારણે એને દેવની ગતિ જરૂરથી થશે, અને નવમી ગ્રહિક સુધી જશે, પરંતુ સમ્યક દર્શન વિના એ પાછો પડશે. ત્યાંથી નીકળીને મનુષ્ય કે તિરિંચમાં જશે અને સમ્યક દર્શન વિના ભવના ભ્રમણ કરશે. એટલે ગુરુદેવ કહે છે કે આ વાત સમજવી બહુ અઘરી છે. શુભ ભાવથી આગળ વધીને શુદ્ધ ભાવ છે. શુભ ભાવ એ કાંઈ ધર્મ નથી. શુભ અને અશુભ ભાવ તો એ અનાદિનો કરતો આવ્યો છે, એમાં એ કાંઈ નવીન કરતો નથી. અનાદિથી શુભ ભાવને ધર્મ માનીને તો એ રખડ્યો છે. હવે જો એને મુક્ત થવું હોય તો એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, જેનું લક્ષ કરતા જે વિતરાગી પરિણામ થાય છે તે શુદ્ધ ભાવ છે, અને એ જ ધર્મની શરૂઆત છે. એને કરવાનું છે. આગળ કહે છે કે મહાવ્રત આદિના પરિણામ ભગવાન આત્માની ચીજથી અન્ય ચીજ છે, જુદી વસ્તુ છે, તેથી તે પરદ્રવ્ય છે, અને તેને ગ્રહવું સેવવું તે અપરાધ છે. જો આનો અર્થ સમજવામાં જરાક ધ્યાન રાખવા જેવું છે. કોઈ એમ સમજી લે કે અહીંયા તો આ મહાવ્રત આદિને અપરાધ કયા, ના, મહાવ્રત આદિને અપરાધ નથી કયા. મહાવ્રતના પરિણામ જે છે એ ભગવાન આત્મા થી જુદા છે એમ કહેવું છે. જે પરિણામ થયા એ પરિણામ એ પુણ્યબંધનું કારણ છે, એટલે એ ધર્મ નથી. ધર્મ એટલે મુક્તિનું કારણ નથી, અને એને મુક્તિનું કારણ માનવું, એને ગ્રહવું, એને અપરાધ કહ્યો છે. મહાવ્રતના પરિણામ જે છે એ બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે, એને પુણ્યબંધનું જ કારણ સમજવું એ શુભ ભાવ છે. એ બંધનું કારણ છે તો બંધનું કારણ જ જાણવું, અને શુદ્ધનો પુરુષાર્થ કરવો એમ અહીંયા તો કહેવું છે. મહાવ્રતને છોડી દેવાની વાત નથી. મહાવ્રતના પરિણામ છે એ આત્માથી જુદી ચીજ છે, એટલે એ આત્માનો સ્વભાવ નથી, એ પરના લક્ષ્ય થતા આ પરિણામ છે. એટલે મહાવ્રત ખરાબ છે, ખોટા છે એમ નથી કહેવું, પણ મહાવ્રતને કારણે એની સભાનતા છે એને કારણે એવો વિકલ્પ છે. ત્યારે જે ભાવ થાય છે એ બધા ભાવ છે તે શુભ ભાવ છે, અને એ શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે છે, એ દ્વારા મુક્તિ થતી નથી એમ અહીંયા તો સમજાવવું છે. એટલે જો કોઈ એવા પરિણામને ગ્રહે, એટલે કે એવા પરિણામને ધર્મ માને, એવા પરિણામને સેવે, એવા પરિણામનો આશ્રય કરે, સેવવું એટલે આશ્રય કરવો, આશ્રય કરવો એટલે કે એને જ ધર્મ માની અને એમાં રાચી રહેવું, તો એ અપરાધ છે. અપરાધ છે એટલે એ રાધ નથી. રાધ કોને કહ્યું? પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરીને એવા નિર્મળ શુદ્ધ સ્વરૂપને અનુભવવું એને રાધ કહ્યું, અને એનાથી વિપરીત આવા મહાવ્રત આદિના જે શુભ ભાવ છે એને ગ્રહવા, એને સેવવા એ રાધ નથી પણ અપરાધ છે. એ રાધ રહિત દશા છે. અપરાધનો અર્થ પહેલા કરી દીધો છે. અહીંયા અપરાધ એટલે શું એ સમજાવ્યું છે, અને પછી અહીંયા ગુરુદેવે આ વાત કરી છે કે મુનિરાજ ભાવલિંગી સંત પણ ક્રમે આવી પડેલ એવા સ્વભાવને અપરાધ જ જાણે છે, એટલે કે એ રાજ નથી, એ રાજ રહિત દશા છે. શુભ ભાવમાં જયારે એ રહ્યા છે તો એ જાણે છે કે આ શુભ ભાવ આવ્યો, પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે એટલે શુભ ભાવ આવ્યો છે. પણ એને એ જાણે છે, ભાવલિંગી મુનિ જે સમ્યક દ્રષ્ટિ છે એવા મુનિરાજ સાતમા ગુણતાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને જયારે બહાર આવે છે ત્યારે એમને પણ શુભ ભાવ આવે છે. છઠ્ઠા ગુણસ્થાને શુભ ભાવ હોય છે ત્યારે આ શાસ્ત્રની રચના કરે છે. છઠ્ઠા ગુણસ્થાને જયારે હોય છે ત્યારે શિષ્યને ઉપદેશ આપે છે. એ વખતે મહાવરત્ન આદિના પરિણામની સભાનતા પણ હોય છે. પણ એ બધું એ જાણે છે કે આ શુભ ભાવ છે, અને એ શુભ ભાવમાં જો રહી જશે તો ત્યાં અટકવાનું થશે. એટલે એ રાજ નથી, એ રાજ રહિત દશા છે, એટલે કે અપરાધ છે, એને અપરાધ જ જાણે છે. મુનિની શ્રદ્ધા સમ્યક છે, એમને ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ લાગતો જ નથી. જેમ છે તેમ તત્વને સમજ્યા છે, એમ જ એ રીતે શ્રદ્ધે છે, એટલે શુભ ભાવને શુભ ભાવ તરીકે જ જાણે છે, એને અપરાધ જ તરીકે જાણે છે, એને રાજ નથી જાણતા. આગળ કહે છે ગુરુદેવ કે કોઈ પણ રાગને અનુભવવો અને ભલો જાણવો, પોતાનો જાણવો, તે અપરાધ છે, એ રાગ નથી, રાગ રહિત દશા છે. રાગની સેવામાં અને આરાધનામાં પડ્યો છે. રાગની સેવા, રાગની આરાધના, શુભ ભાવની આરાધના, એમાં જે જીવ પડ્યો છે એ સા અપરાધ છે. અને તેને આત્માની સિદ્ધિ થતી નથી, એને આત્માની પ્રાપ્તિ થતી નથી, એ આત્માની પ્રાપ્તિ રહિત છે. આગળ કહે છે કે આ પ્રમાણે પરદ્રવ્યના ગ્રહણના સદભાવમાં, એટલે કે પરદ્રવ્યના ગ્રહણ સહિત વર્તે છે ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ નથી થતી, એટલે કે શુદ્ધ આત્માની અપ્રાપ્તિ હોય છે. અને એમ જેને છે તેને હું બંધન પામું છું, હું બંધાઉં છું, મને કર્મનો બંધ પડશે એવી શંકા હોય જ છે. ભગવાન આત્મા સ્વયં અબંધ સ્વરૂપ છે, અબદ્ધ સ્પષ્ટ છે, એટલે બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, એવો અબદ્ધ સ્પષ્ટ છે. આવા આત્માની દ્રષ્ટિને અનુભવ થવા તે જૈન શાસન છે, એમ ગાથા 15માં વાત આવી. પરંતુ જે આવા શુદ્ધ આત્માને છોડી પરદ્રવ્યનો એટલે રાગનો અનુભવ કરે છે, એટલે રાગને સેવે છે, તેને શુદ્ધ આત્માની અપ્રાપ્તિ છે, અસિદ્ધિ છે, અને તેથી તેને બંધની શંકા થાય જ છે. આ કારણે સ્વયં અશુદ્ધ હોવાથી અનઆરાધક જ છે, પોતે એવા ભાવે પરિણમતો હોવાથી, એવા ભાવે વર્તતો હોવાથી આત્માની અસિદ્ધિ, આત્માની અપ્રાપ્તિ સહિત છે, પરદ્રવ્યો અને રાગના અનુભવ સહિત છે, એમ એ સ્વયં અશુદ્ધ ભાવે વર્તતો થકો એ અનઆરાધક છે, એટલે કે આરાધક નથી. પોતાના પરમ પવિત્ર પરમાત્મ દ્રવ્યના જ્ઞાન, શ્રદ્ધાન અને સેવના, આરાધના ના અભાવમાં ને પુણ્ય પાપ આદિ પરભાવના ગ્રહણના સદભાવમાં તે અનઆરાધક અર્થાત અપરાધી જ છે. શું કહ્યું કે પોતાના પરમ પવિત્ર પરમાત્મ દ્રવ્યના જ્ઞાન, શ્રદ્ધાન અને સેવના એવી આરાધનાના અભાવમાં અને એનાથી ઉલટું પુણ્ય પાપ આદિ પર ભાવના ગ્રહણના સદભાવમાં એ આરાધક નથી થતો, એ અનઆરાધક જ રહે છે, એટલે અપરાધી જ છે, અને તે કોઈ પણ રીતે આત્માનો આરાધક નથી. આગળ 486માં પારા ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં કે હવે કહે છે અને જે આત્મા નિરપરાધ છે તે અપરાધ રહિત છે, નિરપરાધ છે, તે એટલે કે જેને પરદ્રવ્યને ગ્રહણ કર્યું નથી એવો એ નિરપરાધ છે, તે સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદભાવને લીધે તેને શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ છે, એટલે શુદ્ધ આત્માની સિદ્ધિનો એને સદભાવ છે, એને લીધે એને બંધની શંકા નથી, એ બંધની શંકાથી રહિત છે. ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું એમ નિશ્ચય કરે છે, અને એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી આરાધક જ છે. ટીકાની આ વાતને વધારે વિસ્તારપૂર્વક સમજાવતા ગુરુદેવ આરાધનાની વાત અહીંયા કરે છે. કહે છે કે જોયું, જે નિરપરાધ છે તેને સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો પ્રાપ્તિનો સદભાવ છે. ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય પરભાવો રાગાદી ભાવો એનો પરિત્યાગ હોય છે, એના પરિત્યાગની ભાવના છે, અને તેને શુદ્ધ આત્માની સિદ્ધિનો સદભાવ છે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપની સિદ્ધિ એને થઈ છે. શું કહ્યું કે ધર્મી જીવના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણમાં સમગ્ર રાગના પરિહાર વડે એક શુદ્ધ આત્મા જ વર્તે છે, એને શુદ્ધ આત્મા જ અનુભવમાં આવે છે. ધર્મી જીવ એક શુદ્ધ આત્મામાં જ લીન સ્થિર છે, અને તેથી તેને બંધની શંકા થતી નથી, એને બંધની શંકા થતી નથી. સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને આચરણના સદભાવમાં તેને બંધની શંકા ક્યાંથી થાય, એટલે કે ન જ થાય. ધર્મી જીવને તો અંતરંગમાં આ નિશ્ચય થયો છે કે ઉપયોગ લક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું. ઉપયોગ લક્ષણ જ્ઞાન દર્શનના ઉપયોગ એવા લક્ષણ સહિત શુદ્ધ આત્મા જ હું છું. નાયક નાયક ચૈતન્ય એવા લક્ષણ સહિત શુદ્ધ આત્મા જ હું છું. રાગાદી વ્યવહાર તે હું નહીં. રાગાદી અને પરદ્રવ્યનું એટલે બંધનું લક્ષણ છે એ હું નહીં. રાગાદી તો પરદ્રવ્યનું એટલે બંધનું લક્ષણ છે, એકો રાગાદી રૂપ હું નથી, એ બંધ મારું સ્વરૂપ નહીં, હું તો મુક્ત સ્વરૂપ છું. માર્ગ તો આ એક જ છે, આવો માર્ગ છે, પણ એને એની દ્રષ્ટિ કરીને એને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ પકડાય ને, તો એ હાથ આવે ને. શુભ રાગ શુભ ઉપયોગ પણ પરદ્રવ્ય છે, અને તેને ગ્રહણ કરવો સેવવો એ તો અપરાધ છે, એ મિથ્યા ભાવ છે, અને પોતાનું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરી અને અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો એ શુદ્ધ ભાવ છે, એ પોતાનો ભાવ છે, એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે, એ સ્વાનુભૂતિ છે, અને એવી સ્વાનુભૂતિ એ જ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે, અને એને 8 વર્ષની કુમારિકા બાલિકા પણ જ્યારે પ્રગટ કરે છે ત્યારે એને ચોથું ગુણસ્થાન હોય છે, એને પણ ચોથું ગુણસ્થાન હોય છે, અને એ વખતે એને પણ એમ જ માન્યતા હોય છે કે હું તો માત્ર જાણન દેખન સ્વભાવી સદા ઉપયોગ સ્વરૂપી આત્મા છું, અને આ પુણ્ય પાપના ભાવો મારાથી ભિન્ન છે. આટલી બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો અહીંયા કે તો ઠીક, પણ આ બધી સ્ત્રી પુત્ર પરિવારને આ બીજા કામ ધંધાને આ બધી બધી લપ જે બધું, અને આ દેહ આ બધાનું શું કરવું, એનું શું કરવું? આ બધું કહો છો એ વાત તો સમજ્યા, પણ હવે એ બધું તો છે, એના સહિત છીએ ને, આ શરીર છે અને શરીરના કારણે બધા સંબંધો છે, સ્ત્રી છે પુત્ર છે પરિવાર છે, અને એ બધાનું પાલન પોષણ કરવાનું છે, અને આ જોબ છે ને ધંધા છે ને ઘર છે ને કાર છે ને કોમ્પ્યુટર છે ને, આ બધાનું શું કરવું, એ બધાને ક્યાં નાખવા? એવો પ્રશ્ન કર્યો કે દેહાદીને ક્યાં રાખવા? ગુરુદેવે બહુ સરસ જવાબ આપ્યો છે. બધાને આવા પ્રશ્ન થાય કે વાત તો સમજાય છે, પણ હવે અમને સંસારીને તો પછી શું થાય, આમ જ હોય ને? ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે આ બધું બરાબર છે, પણ અત્યારે અમારી આ દશાની અંદર અમારે શું કરવું, એ વાત કરો ને. એમ જ પ્રશ્ન મોટાભાગના લોકો કરે છે કે મારી આ વર્તમાન સ્થિતિમાં મારે શું કરવું જોઈએ. આ તમે જે વાત કરી એ વાત સમજ્યા, પણ હવે અમારે આમાં શું કરવું, એટલે કે અમને આ બધું છે ત્યારે શું કરવું, અમારે રોજિંદા આ બધા કામો હોય છે ત્યારે અમારે શું કરવું. બધા કામોને પોતાના માને, બધાને પોતાના માને એટલે જ આ પ્રશ્ન થાય. એ બધાને પોતાથી જુદા માને તો કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈને દૂર કરવાનો પણ સવાલ ઉપસ્થિત થતો જ નથી. ક્યાં એ બધું તારું છે? માન્યતા કરીને બેઠો છે, માન્યતા કરીને બેઠો છે એથી કંઈ તારું થઈ જતું નથી. માન્યતામાં ફેરફાર કરને કે આ જેટલા જીવો મારી સમીપમાં છે એ બધા ભગવાન આત્મા છે, અને જેટલા પદાર્થો સંયોગને કારણે મને મળ્યા છે એ સંયોગી ચીજ છે, એ મારી નથી. એ સંયોગ પૂરો થતા એનો વિયોગ થવાનો છે, તે થશે, એટલે બધાનું સમાધાન આવી ગયું. જીવનું અને નિર્જીવનું બંનેનું સમાધાન આ જ છે, બીજું કાંઈ નથી. જેટલા જીવ છે એ બધાને પોતાની સમીપમાં આવ્યા છે, તો બધાને ભગવાન આત્મા માનવા, સિદ્ધ સમાન માનવા, એ પોતાના પૌત્ર પૌત્રી હોય તો પણ એને ભગવાન આત્મા માનવા, અને આ જે પદાર્થો જે પ્રાપ્ત થયા છે, જે પદાર્થો મળ્યા છે એ બધા સંયોગને કારણે મળ્યા છે, એ સંયોગી ચીજ છે. તો સંયોગી ચીજ છે એનો તો વિયોગ થવાનો જ છે. જો સંયોગને કારણે એ પોતાની સમીપમાં આવ્યું છે તો જરૂરથી વિયોગ પણ થશે, થશે ને થશે. બહુ સહેલું છે ભાઈ, એમાં ક્યાં અઘરું પડે એવું છે. ગુરુદેવે એ વાત સમજાવી છે, બહુ ટૂંકમાં સમજાવી દીધી છે. ગુરુદેવ કહે છે કે બાપુ, એ બધી લપ ક્યાં તારી ચીજ છે, તારામાં એ ક્યાં ગળી ગઈ છે, એટલે કે તારામાં ક્યાં એ પેસી ગઈ છે, તારામાં ક્યાં એ અંદર ચાલી ગઈ છે. તું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છો તો છો, અને તું એમનામાં ક્યાં ઘૂસ્યો છે, તું એમનામાં નથી, એ તારામાં નથી. એ તો બધી પ્રત્યક્ષ પર ચીજ છે. અહીં તો વિશેષ એમ કે છે કે જે શુભ ભાવ છે, દયા દાન વ્રત ભક્તિ આદિનો જે ભાવ, એ પણ રાગ છે, એ રાગ પણ પરદ્રવ્ય છે, કેમ કે તે નીકળી જવા યોગ્ય છે. રાગ છે એ નીકળી જવા યોગ્ય છે, એટલે એ રાગ ચાલ્યો જાય છે. જો સિદ્ધ ભગવાનને સિદ્ધ દશામાં રાગ હોતો નથી, સિદ્ધ દશામાં એ રાગ નીકળી જ જાય છે. સિદ્ધ ભગવાનને ક્યાં શુભ ભાવ છે? સિદ્ધ ભગવાનને શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી, રાગ નથી, દ્વેષ નથી, કાંઈ નથી. એટલે એ વસ્તુ જે નીકળી જાય છે એ આત્માની હોઈ શકે નહીં, એવો નિર્ણય કરવો. માત્ર પોતાનું શું છે તો કે એક જ્ઞાયક ભાવ છે, એક જાણવા દેખવાના ઉપયોગ રૂપ જ મારું સ્વરૂપ છે, એમ નિર્ણય કરવો. જ્ઞાતા દ્રષ્ટા સિવાય બીજું કોઈ તારું સ્વરૂપ નથી, ગુરુદેવ એમ કે છે. પછી બીજી ચીજને રાખવાનો સવાલ ક્યાં છે? એના કારણે રહી છે તો રહી છે, એમાં તું શુક્રાનું ઉપાધિ કરે છે ભાઈ. બધા પોતપોતાના કારણે છે, નિર્જીવ અને જીવ બધા જ પોતપોતાના કારણે રહ્યા છે, પોતપોતાનું પરિણામ પોતે કરી રહ્યા છે, એમાં તું શુક્રવા આંકડો થાય છે. તારી દ્રષ્ટિ ઊંધી છે, તારી માન્યતા ખોટી છે, એટલે તું એનો સ્વામી થાય છે, તું એનો માલિક થાય છે. બાકી બધું બરાબર જ છે. તારે ધર્મ કરવો હોય તો તને એ કાંઈ નડતા નથી, કોઈ કોઈને નડતું નથી, કોણ નડે? કોઈ સંયોગો પણ વિપરીત સંયોગો ખરેખર તો નડતા નથી, પણ અનુકૂળતા છે ત્યારે એનું લક્ષ બહારમાં ઓછું જાય અને ધારે તો એ પોતે ખૂબ ઊંચો પુરુષાર્થ કરી શકે. પ્રતિકૂળતા વખતે એ ઓછું થાય, પ્રતિકૂળતામાં એ થવું મુશ્કેલ છે, એટલે જ્યારે અનુકૂળતા મળી હોય ત્યારે પોતે સમ્યક દર્શન પ્રગટ કરવું જ જોઈએ. બાકી બીજા ભાવમાં ન થાય એમ વાત નથી, તિરંજના ભાવમાં થાય, પણ વિચાર કરો કે આવા મનુષ્યના ભાવમાં આટલી અનુકૂળતાઓ વચ્ચે પણ જો તું ન કરી શકે તો તું તિરંજના ભાવમાં શું કરવાનો હતો? કાંઈ કરવાનો નથી. આ બિચારા મનુષ્યના ભાવની અંદર જેમને કેટલી બધી પ્રતિકૂળતાઓ છે, એ પ્રતિકૂળતાઓમાંથી જ બિચારા ઊંચા આવતા નથી. એ પ્રતિકૂળતાઓનું લક્ષ્ય કરી અને દુઃખી થઈને જીવન પૂરું કરે છે. અરે ભાઈ, તને તો આટલી બધી અનુકૂળતાઓ છે, તું શુક્રા બીજો બધો વિચાર કરે છે? જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજ ને. આગળ 487માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે ચોથે ગુણ સ્થાનકે વર્તતો સમ્યક દ્રષ્ટિ જીવ અંતરંગમાં એવો દ્રઢ નિશ્ચય કરે છે કે આ ઉપયોગ લક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું. આપણે તો અહીંયા ઉપયોગ લક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું એની વાત ચાલી રહી છે. ગુરુદેવ એનો બધો વિસ્તાર કરી રહ્યા છે. શું આ ઉપયોગ લક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું? ઉપયોગ લક્ષણ તો કોનું છે? ચૈતન્યનું લક્ષણ છે, જ્ઞાન દર્શનનું લક્ષણ છે, તે ઉપયોગ લક્ષણ છે. એટલે એવો ચૈતન્ય શુદ્ધ આત્મા જ હું છું. ઉપયોગ લક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું એમ કહેતા હું ચૈતન્ય મહાપ્રભુ છું એવો અર્થ થાય છે. લૌકિકમાં જેને ધર્મ માને છે તે શુભરાગ મારું લક્ષણ નથી. મારું લક્ષણ શું છે? મારું લક્ષણ તો ચૈતન્ય લક્ષણ છે. લૌકિકમાં ગમે તે માનો, રાગ આદિ ભાવો કદીએ મારા છે જ નહીં. હું તો પરમ પવિત્ર શુદ્ધ એક ઉપયોગ લક્ષણ જીવ છું, ભગવાન આત્મા છું. આવા આત્માના જ્ઞાન શ્રદ્ધાન સહિત ધર્મી પુરુષ સદાય આત્માની આરાધના પૂર્વક વર્તે છે, સ્વરૂપની આરાધના કરે છે. સ્વરૂપની આરાધના આમ કરે છે, પોતાને શુદ્ધ ઉપયોગ લક્ષણ આત્મા તરીકે ગ્રહે છે, અનુભવે છે અને એમ જ આગળ પુરુષાર્થ કરે છે. એ જ આરાધના છે, બીજી કોઈ આરાધના નથી. આ બહારમાં તપ થાય એ કઈ આરાધના નથી, લોકો એને આરાધના માને છે. અરે એ તો આત્મામાં ક્યાં થાય છે? શરીરમાં ખોરાક ના આવવો એટલે કઈ આરાધના થઈ જાય છે? શરીરમાં ખોરાક આવવો કે ના આવવો એ એના કારણે, શરીરથી જુદો ભગવાન આત્મા પોતે છે અને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એને અનુભવે છે, એ આરાધના છે. જેને એવી આરાધના હોય એને પછી બાહ્યમાં શરીરમાં ઉપવાસ આદિ વ્રત હોય ત્યારે એને એમ ઉપચારથી આરાધના કહેવાય. પણ સ્વરૂપનું લક્ષ્ય જ થયું નથી, આત્માને જાણ્યો જ નથી, પોતાના સ્વરૂપની ખબર જ નથી અને માત્ર ખોરાક ન લે એટલે આરાધના થઈ જાય, એમ તો બને નહીં. અહીંયા આગળ વાત કરે છે કે દ્રષ્ટિના વિષયમાં જેને પોતાનો પૂર્ણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે તે જીવ આરાધક છે. જો બહુ સરસ વાત મૂકી, દ્રષ્ટિના વિષયમાં પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન કરવાવાળો છે અને જ્ઞાન કરે છે, તો એના જ્ઞાનની પર્યાય જેનું લક્ષ્ય કરે છે એને એ જાણે છે. એટલે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે છે, એવો એ દ્રષ્ટિનો વિષય છે. એ પરિપૂર્ણ છે, શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એનું એ લક્ષ્ય કરે છે, એ દ્રષ્ટિનો વિષય છે. અને એમ એનું જ્યારે લક્ષ્ય કરે છે ત્યારે એનો અનુભવ એને અતિન્દ્રિયપણે આનંદ રૂપે થાય છે, એમાંથી એને સુખનું વેદન થાય છે. એ સુખના વેદન તરીકે એ અનુભવમાં આવે છે. લક્ષ ત્રિકાળી નાયકનું કરે છે અને જે અનુભવમાં આવે છે એ અનુભવનારી પર્યાયે શું અનુભવે છે, એ પર્યાયે એ પોતાને આનંદરૂપ અનુભવે છે, અલૌકિક આનંદરૂપ વેદે છે. અને એમ જે કરી રહ્યો છે એ આરાધના કરી રહ્યો છે, એ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવામાં આવે છે, એ જ આત્માનો સાધક છે. શુદ્ધ ઉપયોગમય જ હું છું એમ જેને અંતરંગમાં દ્રઢ શ્રદ્ધાન થયું છે, દ્રઢ શ્રદ્ધા, એવી શ્રદ્ધા કે કોઈ એને બદલી શકે નહીં એવી શ્રદ્ધા અનુભવ થયો છે ને, એટલે એવી શ્રદ્ધા થાય છે કોઈ બદલી શકે નહીં. શુદ્ધ ઉપયોગમય જ હું છું, હું માત્ર જ્ઞાન કરું છું, બીજું કાંઈ નથી, મારો ઉપયોગ શુદ્ધ છે, શુદ્ધ ઉપયોગમય જ હું છું એમ જેને અંતરંગમાં દ્રઢ શ્રદ્ધાન થયું છે તે સદાય આરાધક છે. ભાઈ, કોઈ વાર દ્રવ્યનો આશ્રય અને કોઈ વાર રાગનો આશ્રય હોય એવું કાંઈ ધર્મીનું સ્વરૂપ હોતું નથી. ધર્મીને તો નિરંતર એક શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે, આત્મદ્રવ્યની જ સેવા છે, એનો જ એ આરાધક છે, એનો જ એ અનુભવ કરનારો છે. ફરીથી આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મીને હોતા જ નથી? આમ કહ્યું ને કે શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે, એનો જે આરાધક છે, એવી બધી વાત થઈ એટલે કોઈ આવો પ્રશ્ન કર્યો કે તો પછી ધર્મીને આ વ્રત, તપ, ભક્તિ, પૂજા નથી હોતા? ગુરુદેવ કહે છે કે કોણ કહે છે કે નથી હોતા, ધર્મીને પણ એવા વ્રત, તપ, ભક્તિ, પૂજા બધું હોય જ છે. ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, એના જ વ્રત, તપ, ભક્તિ, પૂજા છે એ સાચા છે. બાકી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિના તો વ્રત, તપ, ભક્તિ, પૂજા છે એમાં કાંઈ ભલીવાર નથી. એટલે ધર્મીને, જ્ઞાનીને એવા વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ હોય હોય ને હોય જ છે. જેમ 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 એની અંતરંગ દશા ઊંચી આવતી જાય છે તેમ તેમ આ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે છે એ પણ ઉત્કૃષ્ટ પ્રકારે થાય છે, અને એને કારણે એને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે. એને ચક્રવર્તી પદ અને તીર્થંકર પદ ની પ્રાપ્તિ થાય એવા ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે. એટલે એ બધું હોય જ છે. એવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ, એવા શુભ વિકલ્પ ન હોય તો પછી તીર્થંકર નામ ગોત્ર ક્યાંથી બંધાય, આ ચક્રવર્તી પદ ક્યાંથી પ્રાપ્ત થાય, આ દેવલોકની ઊંચી દશા ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે એ બધું તો હોય જ છે, એના કારણે બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે. પણ એ કાંઈ ધર્મ નથી, અને ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એને ધર્મ માનતા નથી, એનો પુરુષાર્થ છે એમ એ માનતા નથી. પોતાનો પુરુષાર્થ તો અંતરંગ છે, અને એ વખતે બહારમાં જે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ છે એને વ્યવહાર માર્ગ કહેવામાં આવે છે. જ્યારે નિશ્ચય માર્ગ છે ત્યારે એને વ્યવહાર માર્ગ કહેવામાં આવે છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે, કે છે કે ભાઈ એ કોણ કહે છે કે એ હોતા નથી? ધર્મીને એ બધા ભાવો હોય છે, એ બધા શુભ ભાવ હોય છે, પણ એ શુભ રાગ છે, અને શુભ રાગ છે અને શુભ રાગ માને છે, ધર્મ માનતા નથી. અને શુભ રાગને તો પહેલા જ સમજાવ્યું એ પ્રમાણે એ રાગ નથી, એ અપરાધ છે, એ ધર્મ નહીં. ધર્મીને જે રાગ હોય છે તેને તે જાણે જ છે, તેને મનથી જાણવા લાયક છે, પણ આદરવા લાયક નથી, આશ્રય કરવા લાયક નથી. એને એ હે બુદ્ધિએ જાણે છે. શીઘ્ર એને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે ક્યારે હું પહોંચું, મારા શુદ્ધ સ્વરૂપમાં ક્યારે હું જાઉં, ક્યારે રમણતા કરું, એવો જ જ્ઞાનીનો તો ભાવ હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા ઘણી ઊંચી આવી છે, મોક્ષ માર્ગની વાત આખી કરી દીધી છે. મોક્ષ અધિકારમાં આ જે ગાથા છે, પાછળની ગાથા છે, એટલે એમાં એવી જ વાત આવે. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે